એક વાણિયો પૈસો બહુ, ઘરે સૂતો હતો અને પૈસો બહુ હોય અને આવી રીતે બહુ ભેળું કર્યું હોય, લગભગ એને દીકરા ન હોય, અને કેટલાને નિશાસાર લાગ્યા હોય ને એટલે હોય જ નહીં, વંશ જ ખતમ થઈ જાય. એટલે વાણિયો અને શેઠાણી, શેઠ હતા એ ફળિયામાં સુતેલા અને પેલા શેઠાણી ઓસરીમાં ખાટલા પર સુતેલા. અર્ધી રાત ભાંગી છે, શેઠ ને ઊંઘ તો આવતી નથી, આવે જ નહીં, પૈસા વાળાને ઊંઘ આવે નહીં, કારણ કે બીક લાગે, આમથી આમ તફડે, આમથી આમ તરફડે, આમ થાય. અડધી રાત ભાંગી ગઈ, એમાં ચોર ટપ્યો, ચોર ટપકે પૈસા વાળાને ત્યાં જ આવે, આપણે તો શું આવે, મૂકીને જાય ઉલટાનો ચંપલ. શેઠ ને ઊંઘ ના આવે, આમથી આમ પડઘા ફેરે ને એમાં ચોર ઉતર્યો. હવે શેર કઈ, શેઠ કઈ બથોબથો આવી શકે નહીં, કારણ કે હાઈલા જતા હોય તો આપણે એમ લાગે ધોત્યું વાંહે રહી જાય છે, ની નીકળી જાય આગળ. એવા ઢીલા બિચારા ધોત્ય, પીડ્યું પડશે પીડ્યું પડશે, એવું આપણને લાગે કે આમ છેડો બાંધ દે, એવા પોચા જેવો હાંકોટો મારો ત્યાં બિચારા ગાત્ર ઢીલા પડી જાય. હવે એ ચોર ની સામે બથોબેચ તો કેમ આવે, પણ બુદ્ધિ તો વાણિયાના પોતાના બાપની, કે આની સામે ન થવાય, માની નાખે હા મામા આપને પતાવી દે, અને હમ ન થવાય, હમ ન થવાય, પણ બુદ્ધિ લડાવી એટલે કીધો ઊંઘ તો આવતી નહોતી, એટલે એને હોકારો દેવાય. શેઠાણી ઘણી વાર જાગતા જશે, એટલે અર્ધી રાત્યો શેઠ, શેઠાણી હવે હુઈ જાવ ને, એમ નહીં પણ આપણે દીકરો ભગવાન દે તો, અરે ભાઈ ભગવાન દીકરો દે તો બહુ સારું, લાપસી ને ચૂરમા ને આંધણ મૂકશું, ગામને જમાડશું. તો કે એ તો છે જ, હવે દીકરો દેશે જ ભગવાન. કેમ? અરે આપણે હમણાં પાર્શ્વનાથ ભગવાનને કેટલી પૂજા કરી, કેટલું એમાં દાન પૂન કર્યું, કેવી આંગી કરી, કેવા જૈન મહારાજ મુનિ મહારાજના આશીર્વાદ મળ્યા, એટલે ભગવાન પાર્શ્વનાથ આપણને દીકરો દેશે. હા હા, તે બહુ સારું, તમારી મનખા પૂરી થાય, દીકરો દે, મારી ઈચ્છા તો હોય જ ને, પૂજામાં તો હું હતી. હા પણ શેઠાણી, એ ભગવાન દીકરો દે તો આપણે એનું નામ શું રાખશું? અરે દીકરો તો થવા જ દો, અત્યારથી નામની શું લઈ બેઠા છો? કોઈક સાંભળે તો મૂર્ખ ગણે, તો કે ના, આપણે અત્યારથી ઘૂંટી રાખ્યું હોય ને તો એ ગર્ભમાં સંસ્કાર પડી જાય, એટલે નામ આપણે ગોતવું પડે સરખું. તો કે તમને ઠીક પડે રાખો ને આપણા કુળમાં જે નામ પડતા હોય. તો કે તું થોડું બતાવી ને કેવાક નામ પડે. તો કે રાખજો ને તલકચંદ. તલકચંદ નથી રાખવું, બીજું બતાય. હવે આ વાતું કરે એટલે ચોર ખસે નહીં ને ઘડી, એ છુપાઈ જાય, કે સુઈ જાય પછી હાથ ફેરો કરી, એટલે ચોર ઉભો ઉભો ખૂણામાં લપાઈ ગયો, અને આને નામ નહીં માંડી. ચોરે હસવું તો આવે, પણ હસે તો તકલીફ થાય, કે હજી દીકરો નથી, વાવડ નથી, એ પેલા તો આ બધી વાતું થાય, અને નામ ગોતવાની ને તે અડધી રાતે પાછી એ ભેજું ઓલું સમજી ન શક્યો કે આ શું કરવા માંગે છે શેઠ. તલકચંદ રાખે, તલકચંદ સારું નહીં, તલક કેવું લાગે, તલક ન રાખશે. તો દલીચંદ રાખો, દીપચંદ રાખો, ના ના લ્યો હારામ હારું છે. શેઠાણી કે હવે ફેરવતા નહીં, હું કઉ છું લક્ષ્મીચંદ રાખો, આપણે પૈસો છે અને દીકરો આવે ચાંદા જેવો, એટલે લક્ષ્મીચંદ, પૈસો ખરો રૂપાળો ખરો, લક્ષ્મી અને ચાંદા જેવો રૂપાળો, લક્ષ્મીચંદ નામ રાખો. તો કે ના એવું નથી રાખવું. લ્યો તો પછી મારે આનાથી તમને રૂડું ક્યુ નામ દેવું? તો તમે જોહો, તમે દો ને, તમે નામ દો. તો કે મારે તો નૂર મામદ રાખવું છે. અરે તમારી ભલી થાય, નૂર મામદ આપણે હિન્દુ વાણિયા, અને નૂર મામદ મુસલમાનમાં નામ હોય. તો કે ના, મને હવે એ જ લાગ્યું છે કે મારે દીકરા નામ નૂર મામદ જ રાખવું છે. અરે તમે કુળ અભડાવશો, કુળ બજારમાં નીકળ્યું નહીં થાય, તો કે મારે નૂર મામદ જ રાખવું છે. પણ એનું કારણ શું? તો કે મને આમ બોલવામાં બહુ મજા આવે છે, દલીચંદ ને લક્ષ્મીચંદ ને તલકચંદ ને એમાં હું દીપચંદ, એમાં બોલવામાં મજા ના આવે, પણ નૂર મામદ કેવું લાગે, નૂર મામદ કેવું લાગે. શેઠાણી કે પણ ધીરાર્યો હજી છોકરો નથી ને તમે હું હેતમાં બોલાવો? તો કે મને નામ હજી લઉં છું ત્યાં કોટા ફૂટે છે, નૂર મામદ. ત્યાં પોલીસ જમાદાર આવ્યા, એનું નામ નૂર મામદ. વંડી ઠેકીને આવ્યા કે શેઠ શું તકલીફ છે? હા મેં ઉભો જો, ઓ
બાપો હામે ઉભો છો એટલે બોલાવ્યા. હું અને છે જઈને ભાઠા મારી મારી તોડી નાખ્યો ને હાથ કડી નાખીને ઢળીને લઈ ગયો. આવજો આવજો, જાઓ બધા જાઓ, બીજું ઘર ગોજો જા. તઈ શેઠાણી ને ખબર પડી. હવે નૂર મોહમ્મદ ને બોલાવવા માટે કેવી કથા ખોલી. બોલો, એક છોકરાનું નામ નૂર મોહમ્મદ બોલાવવા ગયો, તોય પોલીસે એને રક્ષણ કરી લીધું. તો ભગવાન નું નારાયણ નું નામ લે અને નારાયણ ના આવે આવી જાય. પણ માણસ ને વિશ્વાસ હોવો જોઈએ. શાસ્ત્રોમાં ભગવાનના નામનો બહુ મહિમા કહે છે. ભાય કુભાય અનખાલસ હુ ભાય કુભાય, રામચરિત માનસ તુલસીદાસજી લખે. ભાવ કે કુભાવ થી ભાય કુભાય અનખ આલસ હુ, આળસ પ્રમાદ ગમે તે રીતે કે ખળતાય થી ગમે તે રીતે લ્યો. નામ જપત મંગલ દિશી દશ હો, જ્યાં નામ કોઈ પણ ભાવ થી લેવાતું હોય તો ચારે બાજુ દશે દિશાઓ મંગળ મંગળ થઈ જાય છે. વિનોબાજી એક નાનું પુસ્તક નામ ઘોષા લખ્યું છે, એમાં એમણે એવું લખ્યું છે કે તમે નામ જપ કરો તો તરી જ ગયા, પણ ન થઈ શકે તો કોઈ કરતા હોય એને આદર આપો તોય સારું. એ ન કરી શકો તો જે દિશામાં કોઈ ધૂન ભજન બેઠા હોય એ દિશાને તમે પ્રણામ કરો તોય તમારા પાપ બળી જાય, આટલો નામનો મહિમા. પણ આ બધી વસ્તુઓ છે ને એ અનુભવ કરો તો સમજાય કે આ નામ જપથી જે થાય છે બીજા કોઈ સાધનોથી એવું થતું નથી, પાર ઉતરી જાય. વિશ્વાસ જોઈએ લ્યો. પણ ઘણાને જોઈએ તપમાં જેવો વિશ્વાસ ને એવો નામ ભજનમાં નહીં. બહુ વ્રત તપ કરે ને સુકાઈ જાય ને કાંટા થઈ જાય ને ચાતુર્માસ માં કાચું ખાય ને ખાલી ટીંડોરા ખાય ને ઘીસોડા ખાય ને ખાલી મગ પાણીમાં બાફેલા ખાય ને કઈક જાત જાતનું કરે, લિક્વિડ જ લે, નાળિયેરનું પાણી પીએ, લીંબુનું શરબત જ પીએ, ઘણા બસ ત્યારે એનું લાગે કે હવે મારું કલ્યાણ થશે. ખોટું છે, કરવું ખોટું નથી, પણ એને મનમાં એનાથી આમ કોંટો ચડે છે. પણ કોંટો તો ભગવાનના નામથી ચડવો જોઈએ, એના સમાન કોઈ મહાન નથી. ઓ તો બધા ટેકો દે છે, તપ એટલા માટે કરવાના છે કે વાસનાઓ વિકારોમાં થોડી રાહત થાય, તો નામ જપ કરવામાં ભજન કરવામાં સુખ આવે. છતાં નામ જ એવું પ્રબળ છે કે જીવને આમૂલ ફેરવી નાખે છે. વાલિયા લૂંટારાએ શું કર્યું હતું એ જોત કરાય, એમાં નિયમ ક્યાં રહ્યો? રામે ન બોલ્યા, મરા બોલ્યો. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભયે બ્રહ્મ સમાન. ઉલટા નામ લે, રામ નહીં શું, મરા મરા મરા. ત્રણ વાર બોલે ત્યારે વચ્ચે એક વાર રામ થાય, કારણ કે મારવાનું જ કામ કરેલું ને, એટલે રામ ભૂલાઈ ગયું. નારદજીએ કહ્યું હતું કે ભાઈ રામ બોલજે, પણ હવે મારવાનો ધંધો હતો, માર રામ રામ એટલે મરા યાદ રહી ગયું, પણ રામ યાદ ન રહ્યું. મરા મરા જપ કરે, ત્રણ વાર બોલે ત્યારે એક વાર રામ થાય. તો ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભયે બ્રહ્મ સમાના. મહાઋષિ આદિકવિ વાલ્મીકિ થઈ ગયા. જો બોલો કેવી મોટી વાત. પણ વિશ્વાસ આવે, આ સહેલું લાગે ને, અમે જેટલું સરળ હોય ને વિશ્વાસ ના આવે. તમને બહુ કિંમતી વસ્તુ હોય તમને કે દસ રૂપિયા લઈ જાઓ, તમને ડાઉટ જાય કે નકલી જ નહીં હોય ને, અને સાવ નકલી હોય ને તમને કે આ ચેન છે 50,000 નો છે, હશે હો જગા મગા છે. અને સાવ નગર 1.5 લાખ નો હોય તમને કે લઈ જાઓ 125 રૂપિયામાં, મારું ઇમિટેશન તો નહીં હોય ને. એવું જ છે ને, રાજકારણી હોય, મોટો ઉદ્યોગપતિ હોય, લાખોપતિ હોય, સાવ ખોટો ચેન પહેરીને બેઠો હોય તેમ તો એ થોડો ખોટો પહેરે, અને આપણે સાવ સાચો પહેરીને બેઠા હોય તો એની પાસે સાચો ક્યાંથી હોય? આ સહેલું છે ને, સરળ. આપણે ખારી છીંક ખાતા હોય તો એ ભૂખડી બારસ બીજું ખાઈ શું, અને લખપતિ શેઠિયો ખારી છીંક થાય તો કે કેવી સાદગી છે જો, કેવી સાદગી, ખારી છીંક થી બી ચલાવી લે, ચલાવી લે ને, અમને મળે તો ચલાવી લઈએ, કેટલો ફરક પડે છે તમે જો. એટલે સરળ છે ને, એટલે લોકો એમ થાય કે એમાં શું, એમાં શું. પણ એક મજાની વાત કહું તમને, કે વિશ્વાસ આપણામાં હોવો જોઈએ. આજે કહ્યો ને નામ જપનો, એ બહુ મોટી વાત છે. રામ નામથી પથરા તર્યા, પુલ બંધાયો, પાંચમાં પાંચ બાંધી એટલે સેતુ બાંધીને રામ સૈન્ય લંકામાં પહોંચ્યું. પછી વાત તો ગુંજે ને કે માળો આ પુલ બંધાણો કઈ રીતે, બ્રિજ બંધાણો કઈ રીતે? રામ નામથી પથરાઓ તર્યા અને આ બધું થયું છે. તો રાવણ ને તો થઈ જાય ને, એક તો અહંકાર ઘસાય, એને ધક્કો લાગે કે માળો આ શું, એ રામ જેની ઘરવાળીને હું ઉઠાઈ આવ્યો છું અને એનું નામ બોલે ને પથરાઓ તરે, મહાન મહાન શિલાઓ, મોટી મોટી વજનદાર શિલાઓ અને સેતુ બાંધીને અહીંયા સુધી આવી જાય, ગજબ. પણ જ્યાં જુએ ત્યાં શહેરમાં નગરમાં બધી એ જ વાત ચાલે કે લા સાંભળ્યું તો શું, રામ નામથી પથરા તીર્યા, રામ નામથી પથરા તીર્યા. રાવણ ની આગળ આવે વાત, એટલે રાવણ કે કચેરી બેઠો હોય છે ને એમાં કોઈ મંત્રીઓ કુંભ ને નિકુંભ ને એને બધા વાત ઉઠાવી કે મારા તમને ખબર તો હશે, આપણા શત્રુઓનું માપ ઓછું આંકવા જેવું નથી, પથરાઓ પણ સાગરમાં તરે એવી તાકાત એનામાં છે. શું બોલો, ખબરદાર છે? રાવણ ની કચેરીમાં મારા વિરોધીના વખાણ? અરે મહારાજ, મેં તો એટલું જ કર્યો, જરૂર માફ કર્યો. उनके नाम से पत्थर तरे, क्यों तरे? मेरे नाम से भी तरे, राम के नाम से भी तरे, मेरे नाम से भी तरे. खोपो पड़ी क्यों? वो नजीक जैन कीधु तमारा, हाँ चलो लंका में बंद करा देजो, बधाय वातो करता के राम नाम थी पथरा तरे छे, पथरा रावण ना नाम थी पण तरे छे, एमां मोटी बात छे. चालो बधा આખું મંત્રીમંડળ ને લંકાવાસીઓ બધાને લઈને રાવણ દરિયા કાંઠે ગયો ને મોટા મોટી શિલા લાવો, અને ભાઈ 10-15 મણ નું મોટું, 15 મણ હોય એનાથી નહીં મોટું લાણ, 2-5-50 ટન નું, 20 ભૂજાઓ કૈલાશ ઉઠાવી લેતો એવો મોટો રાવણ હતો. કોઈથી ઉપડે નહીં એવો મોટો આલિશાન પથ્થર ની મોટી ટૂંક પર્વત ની હોય નાની ઉપાડી, અને રાવણ મહારાજ નો જય હો કરીને આખો પથ્થર નાખ્યો, માખણ નો પીંડો છાશ ઉપર તરે એમ તર્યો પહાડ. બધા કે વાત સાચી છે, આમાં કઈ રામમાં કરામત નથી. આ તો રાવણ નાના નાની નાની શિલાઓ નાખી છે, આડે તો મોટો ડુંગરો ફેંકી દીધો અને માખણ નો પીંડો છાશ માં તરતો જોયો છે ને, એમ પાછો તરે છે, ગજબ. અને લંકામાં બધે વાતો થઈ ગઈ કે રામ કરતા રાવણ મહાન વિજય આપણો, કારણ કે નાના નાના ટુકડા રામના નામે તર્યા, પણ તમે જો રાવણના નામે મોટો પહાડ તરે છે, પહાડ. મહારાજા રાવણનો જય હો, મહારાજા રાવણનો જય હો, આખા નગરમાં ગુંજ પડી ગઈ. વાતે જો તાજુબી કરનારી છે, પણ મંદોદરીને ડાઉટ એ કે આને હું ઓળખું છું, તમને વધારે વધારે ઈ ઓળખતા હોય, કારણ કે તમે ગમે એટલી બહાર બડાઈ મારો ને ઘેરે આવો ને તું ચાનો મનો રે, તું મારી આગળ તો બોલતો જ નહીં. એ બધી બહાર તારે જે ડંફાઈ થાકે ચાનો મનો ખાઈ લે, ખાઈ લે, લગભગ તો બોલે જ નહીં, બોલવાનો મોકો જ ન આપે. કારણ કે આપણી ભાષાને માતૃભાષા કહેવામાં એટલે જ આવે છે, પિતાને ક્યારેય મોકો જ મળે નહીં બોલવાનો. સાહેબે પરીક્ષામાં એક ખાલી જગ્યા પૂરો ને એમાં લખ્યું મધર ટંગ, પછી કૌંસ, મધર ટંગ લખવાની હોય ને તો એક છોકરાએ લખ્યું બહુ લાંબી છે. એટલે હવે ગુજરાતી હિન્દી લખવાનું હોય જે હોય મધર માતૃભાષા તો બહુ લાંબી છે. એટલે મંદોદરી જાણે, એટલે રાવણ આવ્યો જયારે કચેરીમાંથી ઘરે, એટલે મંદોદરી સીધો એમને લીધા. એ કે આ હું સાંભળું છું એ સાચું છે, કારણ કે હું બીજા ઉપર બહુ આધાર નથી રાખતી. તારા નામથી પથ્થર તર્યા, પથ્થર એટલે મોટો પહાડ તરે છે, ચલો દેખાડું. મંદોદરી કે એ તો લોકો કહેતા હશે તમે કયો છો એ બરાબર છે, પણ હું તને એ પૂછું છું એનો જવાબ દે, તારા નામથી તર્યો છે? અરે મેં રાવણ મહારાજ નો જય કઈ રે ને ફેંક્યો છે, આખો ઘોષ કર્યો હતો, બધાને પૂછો કે હું શું બોલ્યો હતો, મહારાજા રાવણ નો જય હોય એમ કરીને હું પથ્થર ફેંક્યો, મોટો પહાડ ફેંક્યો અને તરે છે હજી, પણ તું મને સાચે સાચું કે તે તારા નામથી પથ્થર તર્યો હતો? ત્રણ વાર કયો ને કોઈ પણ ને કે તું છાનું મને રેજે, હું જાણું છું તું હવે બહુ બોલતો, હું જાણું છું એમ ત્રણ વાર કયો ને એટલે ઢીલો પડી જાય. રાવણને ત્રણ વાર કીધું ને રાવણ ઢીલો પડી ગયો. મંદોદરી કોઈને ન કહે તો વાત કહું, તો હું કોઈને નહીં કહું, છતાંય બૈરાઓને પેટમાં વાત રહી, અહીં આપણી સુધી પહોંચી. એટલે શાસ્ત્રોમાં કીધું છે કે તમારે કોઈ વાત ગુપ્ત રાખવી હોય તો ક્યારે બૈરાને ન કહેવી, આવું શાસ્ત્રમાં કીધું છે. ગુપ્ત રાખવી હોય તો બહેનોને ન કહેવી, કારણ કે બહેનોના પેટમાં વાત નથી રહેતી. બિલાડીના પેટમાં ખીર ટકે તો બૈરાના પેટમાં વાત ટકે. બિલાડી ખીર ખાય એટલે ઉલટી જ થઈ જાય. બૈરાઓને સ્વાભાવિક બોલવાનું રહ્યું, વાતો કરવાનું કઈ માધ્યમ જોઈએ. મોટા મોટું દુનિયાનું ગપ્પું હોય ને તો એક એક ઓટલા ઉપર પાંચ બહેનો બેઠી હતી, પાંચે ચૂપ હતી, એ મોટા મોટું ગપ્પું છે. હોય જ નહીં, પાંચે બોલે, કોણ સાંભળે, કોણ બોલે છે ખબર જ ન પડે. તો પાંચે બોલતી હોય. ત્રણ વાર કીધું કે પણ તારા નામથી ખરેખર પહાડ તર્યો છે. રાવણે કોઈ કોઈને ના કહેતી હોય તો તને કહું, તો હું નહીં કહું. જો બધાની હાજરીમાં તો મેં મહારાજા રાવણનો જય હોય એમ કરીને જ પથ્થર નાખ્યો છે, સાંભળી લેજે. હા, પણ અંદરથી નાભીમાંથી હું બોલ્યો તો તને રામની દુહાઈ છે, જો ન તરે તો માટે પથ્થર રામના નામે કર્યો. મંદોદરી, આ સિક્રેટ મેં કોઈને કીધું નથી, મને ખબર છે મારા નામે પથ્થર તરે નહીં, રામના નામે જ તરે. એટલે મેં પહાડને દુહાઈ દીધી હતી, જો તું ન તરે તો તને રામની દુહાઈ છે, અને પહાડ તર્યો છે. એક રાવણને પણ નાભીથી વિશ્વાસ છે કે રામથી, રામ નામથી પથ્થર તરે, તો બંદે આપણે વિશ્વાસ ન રાખવો પડે, ભગવાનનું નામ લે અને એને મુક્તિ ન મળે. ને નામ જપ કરનારો, ભક્તિ કરનારો, એને મુક્તિના સાધનો આ બધા સાંખ્ય ને યોગ ને બધા માર્ગો મુક્તિના, પણ આ નામ જપ સીધું સરળ કરનારો એને મુક્તિ ના બાપા, મુક્તિને સામું ના જોવે. હરિ ના જાને તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવાનંદ કુમાર રે, ભૂતળ ભક્તિ પદારઠ. અરે મુક્તિ છે જેની દાસી રે, ચતુર્ધા મુક્તિ તો હાથ જોડતી હોય, ભગત અમારો સ્વીકાર કરો, તો મારે જોઈતી જ નથી, મારે બંધન જોઈએ છે, ભવ ભવ ના બંધન જોઈએ છે. ક્યાંક ધરતી ઉપર આવીને ભગવાનની લીલાના ગાન કરવા છે, એની સેવા કરવી છે, મારે તો બંધનો જોઈએ છે, મારે મુક્તિ જોઈતી નથી. મને તો એવું ભગવાનને, ભગવાનના સાધુ અને ભગવાનના સ્વરૂપમાં, એના નામમાં, એના રૂપમાં મને એવું બંધન થાય કે મેં નામ કિસકાલું ઓર લપે તુમ્હારા નામ આ જાય. મારે બોલવા જવું હોય મનોજભાઈ, પણ બોલાઈ જાય, હે ગોવિંદ, હે માધવ, હે કૃષ્ણ, એમ બોલાઈ જાય. મારે તો આવું બંધન જોઈએ. ભગવાનના સીધા સાદા નામ જો, શંકરાચાર્ય શું લખ્યું છે કે નામ જપ કામ કરશે, બીજા ગણતરીના સાધનો એવા કામ કરશે, અઘરા અઘરા જ નહીં કરે. અને ભાઈ, કબીર સાહેબ છે ને, એને ઉપાસનાના ભેદ હશે, સાકાર માનતા હોય, કોઈ નિરાકાર માનતા હોય, એવું આ પરંપરામાં છે. પણ નામ જપથી ઉદ્ધાર થાય છે અને સર્વોત્તમ છે અને અત્યંત મહાન નામ છે, એના માટે સાકાર નિરાકાર વાળા બંને એકમત કે ના, એ સાચું. હવે મૂર્તિ રાખો ન રાખો એમાં ભેદ ભલે, પણ નામ જપથી સર્વસ્વ મળે એ નિરાકાર વાળા સ્વીકારે. કબીર સાહેબ નિરાકાર તરીકે ઉપાસે ભગવાનને, પણ એનો સંપૂર્ણપણે જીવ રામ નામ જપ, અખંડ રામ જપે, અખંડ રામ, રામ 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 રામ, બીજું કઈ જ નહીં. બસ એને શું લખ્યું છે તમે જુઓ, કબીર સાહેબ મહિમા લખતા લખા કે શૂન્ય મરે, અજપા મરે, અનહદ હું મરે જાય, ભવસાગરમાં ડૂબી જાય, મોતમાં મરી જાય, મોતમાં ડૂબી જાય, જન્મ મરણમાં ડૂબી જાય, થઈ શકે બધું થાય, કોનાથી આ તારનારા દેખાય છે ને એમાંય ડૂબી જાય. કયા? શૂન્ય મરે, બૌદ્ધ ધર્મ શૂન્યવાદી, તત્સર્વમ શૂન્યમ શૂન્યમ, ઝીરો ઝીરો, બૌદ્ધ ધર્મ માને ને, શૂન્ય છે બસ, કઈ જ નથી બીજું. તો શૂન્ય મરે એવી સાધના કરીને શૂન્ય ભાવને પામી ગયો, થઈ શકે છે, શૂન્ય થઈ શકાય છે. વિચારો બંધ કરી દેવાની બધી પ્રક્રિયાઓના તે બધું છે જ નિર્વિચાર દશા. જોકે એમાં ઘણું છે, નિર્વિચાર થવું છે એ પણ એક વિચાર જ છે. ઠીક છે, પણ એટલે શૂન્યવાદી છે ભલે સિદ્ધ દશા પામવાનો થયો હોય, પામી ગયો હોય, તો કબીર કહે જો શૂન્ય મરે મોતમાં ડૂબી જાય, ભવસાગરમાં ડૂબી જાય, કોઈ તો જડે ની માયામાં, માયાને પાર ઉતરે. કબીર કે હું માનતો નથી, શૂન્ય મરે અજપા મરે. અજપા જાપ, અજપા જાપ એટલે જાપ તૂટે નહીં. શેનો? સોહમ હમ સહ, સોહમ હમ સહ. આ બધા વેદાંતિઓ અહમ બ્રહ્માસ્મિ કરનારા, તે હું છું, હું તે છે. શ્વાસની આવન જાવનના બે છેડાને પકડી રાખ્યા હોય અને ત્રણેય અવસ્થામાં આ જપાય, સપના નિદ્રા અવસ્થા આવી જાય તો સોહમ હમ સહ, સોહમ હમ સહ, અજપા જાપ જપાતો હોય તો કબીર કહે એ માયાને તરે નહીં, મોત એને વરખી જાય, જન્મ મરણ એને ગળી જાય. શૂન્ય મરે, અજપા મરે, અનહદ હું મર જાય. યોગ માર્ગ્યો અનાહત નાદ જગાવે અને અનાહત નાદ એને શ્રવણ કરે, પ્રણવના નાદ સાંભળે, કુંડલીની જાગ્રત થઈ જાય, આવી યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તોય કબીર કહે એ માયામાં ડૂબી જાય, ભવસાગરમાં ડૂબી જાય. પણ આખું હવે સાંભળી લો, શૂન્ય મરે, સમજાય કે નાખી લઈ, શૂન્ય મરે, અજપા મરે, અનહદ હું મર જાય, એટલે યોગીઓ પણ ડૂબી જાય માયામાં, પણ એક રામ સ્નેહી ના મરે, કહ ગયે દાસ કબીર. રામને જેને પ્રેમ કર્યો છે, કહે કબીર સમજાય, રામ સ્નેહી ના મરે, કહ કબીર સમજાય. ભગવાનનો જેને પ્રેમથી પુકાર કર્યો છે, એની સાથે હેત બાંધ્યું છે, આશ્રય કર્યો છે, શરણાગત થયો છે, એ ક્યારે માયામાં ડૂબતો નથી. શ્વેતા સ્વરૂપ નિષદમાં પણ ઉપનિષદ ઘણા બધી બ્રહ્મ વિદ્યામાં તો લખ્યું છે, પણ એમાંનો એક મંત્ર બહુ ચોંટે છે અને ચોખ્ખું લખ્યું છે, ત્વમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથાય વિદ્યતે અયનાય. આ ભગવાનને જાણ્યા વગર, આ ભગવાનને શરણે ગયા વગર કોઈ મૃત્યુને પાર જઈ શકતો નથી. એકને બે જેવી વાત, તમને જાણીને જ મૃત્યુને પાર જવાય છે, ભવસાગરને પાર થવાય છે, તમને જાણ્યા વગર પાર ઉતરાતું નથી. બીજો કોઈ નાન્ય પંથા વિદ્યતે અયનાય, બીજો રસ્તો જ નથી. ઉપનિષદ કહે બીજો રસ્તો જ નથી. એ જ વાત પાછા ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, દેવી એષા ગુણમય મમ માયા દુરતયા મામેવ એ પ્રપદ્યંતે, મારે શરણે જે આવે એ જ માયાને પાર થાય. માયામ એતામ તરંતી, જો મારે શરણે આવે અર્જુન એ જ આ ગુણમય માયાને પાર તરી જાય, બાકી બીજો તરી શકતો નથી. શા માટે એવી રીતે થાય છે ખબર છે? તમારે અહીંથી સીધું સાધી વાત કરો, તમારે અહીંથી બોમ્બે જવું હોય, તમારે ત્યાં સ્નેહી કે મિત્ર કે કોઈ બના સંબંધી હોય, તો તમારે ત્યાં ગાડી કાર લઈને તમે જાઓ તો તમારે પેટ્રોલ ભરાવવાનું, ગાડી તમારી ન હોય તો ઉછીની લેવાની, પછી હાંકવા બેસવાનું, નોન સ્ટોપ આંખો બરાબર ધ્યાન રાખવાની, જોકું આવી જાય તો તમે પહોંચી જાઓ બીજે, ઓલા રહી જાય ત્રીજે, એટલી સાવધાની. મુંબઈમાં જવાનું, એમાં એડ્રેસ લેવાનું, એ ગલીઓમાં કોળોમાં ફરતા ફરતા એને ખોળવાના, અને ત્યાંય પહોંચો અને એ તાળું મારી બહાર વિયા ગયા હોય તો 15 કલાકનો ધર્મ ધક્કો થયો ને, કે ભાઈ એ તો ગોવા ફરવા ગયા છે, ક્યારે આવવાના, એ તો 15 દિવસ પછી આવવાનું, હવે શું કરવું? પરંતુ એ જ લોકો પોતાની ગાડી લઈને પોતાને ખર્ચે તમને તેડવા આવે અને એની ગાડીમાં તમને બેસાડીને એને ઘેરે લઈ જાય તો? એમ જ્ઞાન માર્ગ અને યોગ માર્ગ અને સાધનાના અનેક સાંખ્ય માર્ગો અને આ બધા જે માર્ગો છે એ આપણે જાતે જઈને ભગવાનનું એડ્રેસ ખોળવાનું, હાથે ડ્રાઇવિંગ કરવાનું, પોતાના બાહુબળથી મહેનત કરવાની અને ત્યાં પહોંચવાનું, તો મળે તો મળે, ઈચ્છા ન હોય ન પણ મળે. ત્યારે શ્રી કૃષ્ણ એટલા માટે કહે છે કે આ મારો ભક્ત છે એ માયાને કેમ તરી જાય છે, કે હું જ એને સામેથી આવીને તેડવા આવું છું, મારા પર બાહોમાં એને લઈ અને મારે ઘરે લઈ જાઉં છું. સામેથી એ આવે છે, એ તેડવા આવે છે. ભગવાન પોતે કહે છે નમે ભક્ત પ્રણશ્યતિ, એનું ત્વરિત ઉદ્ધાર કરું છું. ઉદ્ધાર કરવો કોને કહેવાય? કોઈ પીડ્યો અને બાવડું ચાલીને હાથ ચાલીને ખેંચો ને એમ ઉદ્ધાર કરે છે. એ હું ભવસાગરમાંથી એને ઉગારી લઉં છું. પણ જ્ઞાનીનું ક્યાંય કહ્યું નથી હું ઉગારી લઉં છું, એ એની મેળે મથે રાખશે. એ મારો રામાયણમાં કહ્યું છે એ મારો પ્રૌઢ દીકરો છે, એટલે વયસ્ક થઈ ગયો હોય ને એવો, એ હવે એની મેળે કમાઈ ખાય. એની બહુ ચિંતા ન હોય, બાપાને પછી 40-50 વર્ષનો છોકરો થઈ એની ચિંતા ન હોય, પણ 5-10 વર્ષનું બાળક હોય તો. એટલે ચોખ્ખું રામચરિત માનસમાં લખ્યું કે મારો ભક્ત છે ને એ મારો નાનો બાળક છે, એટલે મારે એનું સતત લાલન પાલન કરવાનું હોય, એને કઈ ન થઈ જાય એ મારી જવાબદારી છે. ઓલા જ્ઞાનીને એવું છે કે મારાથી ભગવાનને કઈ ખોટું ન લાગી જાય એને જોઈએ રાખવાનું છે. આટલો ભેદ છે. હવે તમે જો વિચાર કરો અમારે ક્યાં સાધન કરવા જોઈએ? નામ જાવ, ભજન સ્મરણ સીધું સાદું, એટલું જ કરવામાં પાર ઉતરી જાય, આટલું જ મીઠું છે. પણ આ સ્તોત્ર છે ને એનું એક નામ આપણે ભજગોવિંદ કહીએ છીએ, પણ એક નામ એનું છે ચરપટ પંજરિકા. આ ચરપટ પંજરિકા હું વિચારું છું ત્યાં સુધી એનો કોઈ અર્થ બેસતો નથી, કારણ કે ચરપટ એટલે થપ્પડ અને પંજરિકા એટલે પિંજરું, અને કોઈ અર્થ મેળ પડતો નથી. પરાયને પાડવો હોય તો એટલો પડે કે મોહનું અજ્ઞાનનું ને એવું બધું જીવને જે પિંજરું જડાઈ ગયું છે એને તોડવા માટેનું આ થપ્પડ છે, પ્રહાર છે, એવું આપણે કહી શકીએ અર્થ કાઢવો હોય તો. પણ હવે બધે છપાય છે ચરપટ પંજરિકા. પણ મને વિચારતા એવું લાગે છે આગળ પાછળના બધા નામ જોતા કે આ સ્તોત્રનું એક બીજું નામ ચરપટ પંજરિકા નહીં હોય, કારણ કે એનું પહેલું મૂળ નામ હતું એ દ્વાદશ મંજરિકા એવું નામ હતું, એટલે મંજરિકા હશે એનું પંજરિકા થઈ ગયું છે, એટલે ચરપટ મંજરિકા નામ હોવું જોઈએ તો કંઈક અર્થ બેસે. કેવો? મંજરિકા એટલે હારમાળા, ચરપટ એટલે થપ્પડ, એટલે આ થપ્પડની હારમાળા છે. જીવને જગાડવા માટે શંકરાચાર્યજી થપ્પડ ઉપર થપ્પડ મારે, થપ્પડ ઉપર થપ્પડ મારે, રે મૂઢ કે હજી જાગતો નથી, કોઈ સૂતો હોય ને ઉઠે નહીં તો આપણે પછી પાટો મારીએ, થપ્પડ મારીએ, બધું કરીએ ને ઉપર ઉપર એક પછી બીજી ચમચમાવી તો પછી માંડ જાગે એમ. આ થપ્પડોની હારમાળા છે, એક એક ચમચમાવીને જ મારે છે ને. જો ને આમાં કેવું કહે છે, હવે બીજા શ્લોકમાં તરત જ કીધું મૂઢ જહી ફેરવીને પેલા એક ઠોકી પછી વાત માંડી. એટલે થપ્પડોની હાર માળા છે, એમાં જગાડવા માટે છે જીવને. પણ જાગીને સવળો અર્થ લે તો ડાયો, નહીં તો સામો થાય. આટલી ચોટ મારે છે, આટલા બીજા સાધનો હતા આપણે. હવે આમાં કોઈ યોગ માર્ગી હોય ને આપણે યોગનું સહેજ ખંડન થયું હોય, યોગ સહાયક છે, ભગવાનના ધ્યાન ભજનમાં સુખ આવે એનું માધ્યમ છે. શરીર સારું રહે, મન સ્વસ્થ રહે, મૂર્તિમાં મન લાગે, નામ જપમાં સુખ આવે, એના માટે યોગ છે, ઉત્તમ છે. પણ એ જ યોગ તમને પાર કરી દે એવું કઠણ ઘણું છે, થતું હોય પણ બહુ કઠણ. પોતાનું આલંબન છે, યોગ્ય ક્યાંય લટકી જાય એમાં ખોટનો ધંધો ખરો, આમાં ખોટનો ધંધો નહીં. હવે એ કોઈ યોગ અત્યંત પ્રિય હોય, યોગના આચાર્ય હોય ને એ હોય તો આપણી વાત સાંભળીને શું કે આ લોકો કો કુછ પતા નહીં હૈ, કિસકો તુમકો ખમકો, એટલે એને તો માઠું લાગે ને, તો એ જાગવાને બદલે આપણા પર રોષે ભરાઈ જાય. એટલે જે ડાયો જાગી ગયો એ ડાયો ન જાગે મૂઠ સામા થાય. હો સ્વામી રામતીર્થ જાપાન ગયેલા, જાપાનથી પરત ફરતા હતા. આમ કોન્ટ્રોવર્સી તમે જોજો વાતની, શંકરાચાર્યથી ને અહીંથી કેટલી વિરુદ્ધ થાય છે. પાછા આવતા હતા સ્ટીમરમાં બેસી. સ્વામી રામતીર્થનું નામ તો સાંભળ્યું છે ને, બહુ કૃષ્ણ પ્રેમી એવા સંત, વિવેકાનંદ અને સમકાલીન. હવે સ્ટીમરમાં બેઠા હતા ને, દરિયાનો મામલો તો જાદાથી ચાલે, તો એમણે જોયું કે એકબીજા એક બેન્ચ ઉપર, એક સીટ ઉપર એક બરાબર 80-85 વર્ષનો ડોસો, શંકરાચાર્યને મળ્યો હતો ને એવો જ, એ બેઠો બેઠો ચાઇનીઝ ભાષા શીખે. કેવી ઘટના તમે જુઓ, જે શંકરાચાર્યને કાશીની બજારમાં દેખાણી છે, આ રામતીર્થને સ્ટીમરમાં, એટલે 80-85 વર્ષનો બુઢો એ ચાઇનીઝ ભાષા શીખે. અને દુનિયામાં અઘરામ અઘરી કોઈ ભાષા હોય ને તો ચાઇનીઝ ભાષા છે, કારણ કે શબ્દોની ભાષા નથી ચિત્રોની ભાષા છે. તમને અમુક ચિત્રો આવડી જાય તો તમે બહુ માહિર થઈ ગયા એ ભાષામાં. એ ભાષા ચિત્રોની ભાષા. ઝઘડો એમ બોલવું હોય કે લખવું હોય તો ઝઘડો એનો કોઈ શબ્દ નથી એની પાસે, પણ એ એક જાડવું દોરે અને બે સ્ત્રીઓને હામામી બે સારી મોઢું રાખે એટલે ઝઘડો. આ એનું ચિત્ર છે, ઝઘડાનું એને ચિત્ર છે. એક વૃક્ષ, એની નીચે બે બૈરાઓ સામ સામો જોઈ નામ જોઈ એટલે ઝઘડો. હવે ચિત્રની ભાષા છે, ચાઇનીઝ ભાષા. એ પેલો બુઢો શીખે. 2000 જો આવા ચિત્રોના શબ્દો આવડી જાય તો વિદ્વાન કહેવાય. હવે આવી અઘરી ભાષા પેલો જાપાની ચાઇનીઝ ભાષા શીખતો હતો. હવે આ લોહી તો આપણું ભારતીય, એટલે રામતીર્થ તો ઇંગ્લિશના પ્રોફેસર રહેલા, ગણિતના પણ ખાટું, શેર શાયરી ઉર્દુના પણ એવા ખાટું. તો એમણે સીધું એને ઇંગ્લિશ તો ફફડાટ બોલે, બહુ બ્રિલિયન્ટ હતા. એટલે પેલાને કીધું કે તમે આટલી ઉંમરે આ શું શીખો છો, આ તમને શું કામ આવશે? જે શંકરાચાર્યની વાત થાય છે, આ તમને આટલી ઉંમરે આ શું કામ આવશે, તમે આ શું શીખીને લઈને બેઠા છો? પેલા આમ જોયું, ઉપર નીચે આમ જોયું અને તરત કહ્યું કે તમે ભારતીય છો. તો રામતીર્થને આંચકો લાગ્યો કે તમને કેમ ખબર પડી ગઈ કે હું ભારતીય છું? તો કે ભારતીય લોકો જ આવું ખંડનાત્મક બોલે છે. બસ આનાથી શું મળે, ના શું કરવાની જરૂર છે, ના બધું મૂકી દો, બધું બધું છોડી દો. છોડવાની, ફેંકી દેવાની વાત. જીવનને નિષેધાત્મક લેતા હોય તો ભારતીયો સિવાય કોઈ લેતું નથી. બોલો, જીવન છે, જીવનને માણો. છેલ્લી પળ સુધી આપણે માણીએ તો એમાં ખોટું શું છે? શા માટે બધું ફેંકી દેવું જોઈએ? આખી વિપરીત વિચારધારા છે ને, ભેદ છે પેલી સંસ્કૃતિ અને આ સંસ્કૃતિ. હવે હું તમને એમ કહું કે અમેરિકા કોઈ ગયો હોય છોકરો, ભણવા ગયો કે થોડું કમાવા ગયો, પછી છોકરાને એના કોઈ પાડોશી હોય કે સંબંધી હોય તેને ખબર છે કે આ છોકરો ભણવા આવ્યો છે કે થોડુંક કમાવા આવ્યો છે, બરાબર. હવે ઓલો છોકરો ત્યાં જઈને પછી બસ એ હોટેલોમાં જાય ને નાચમાં જાય ને ડાન્સ પાર્ટીઓમાં જાય ને શરાબો પીએ મહેફિલોમાં જોડાય ને બસ એવી રીતે મળે પૈસા ઉડાડવા અને આખો દિવસ એવી રીતે કાઢી નાખે, ન વિદ્યાભ્યાસમાં ધ્યાન આપે, ન આર્થિક ઉપાર્જનમાં ધ્યાન આપે, તો ડાયો જરા સજ્જન કોઈ એનો હિતે છું હોય એમ તો કે ને, એ ભાઈ હા તમે આ શું લઈને બેઠા છે? આ કરવાનું છે ભલામણ? તમે કરવાનું છે એ કરો. અને પેલાને સારું ન લાગે ત્યારે એમ જ કે ને કે શું આ બધું ન કરવું? અમે થોડું ખાઈએ પીએ હરીએ ફરીએ ડાન્સ કરીએ, એમાં તમને ખોટું શું છે? તમે બુઢા થઈ ગયા, તમે ન કરો તો તમારી વાત મરજી છે, ન કરો. અમે કરીએ છીએ એમાં તમને શું પેટમાં બળે છે? એ છોકરાને શું તકલીફ છે? એને ખબર નથી હું શાના માટે આવ્યો છું. એમ જે સંસ્કૃતિને ખબર જ નથી કે આ જીવન શેના માટે છે, મૃત્યુ પછી શું થવાનું છે, એ સંસ્કૃતિમાં જીવનારાને આપણે એમ કહે ભાઈ આ કાંઈ મૃત્યુ સમયે કામ નહીં આવે તો એને સમજાવવાનું નથી. જેમ પેલા ખાલી હાથે પાછો આવે પછી વાપરી નાખે ન સમજાય, એમ એ લોકોને નથી સમજાવવાનું. કારણ કે એને જીવન પછી શું છે એની ચિંતા જ નથી, એનો વિચાર જ નથી, એનું જ્ઞાન જ નથી. એને એમ છે કે બસ ખાવ પણ મરી ગયા, પૂરું થઈ ગયું. જીવન એના માટે નથી. જેને સમજાય કે જીવન શા માટે છે, એ જ જીવનને કેમ ઉપયોગ કરવો એ બરાબર જાણ. હવે એ લોકો તો છેલ્લી, હવે જો કે આપણે બધા મેળા છે બહુ એવા બધા ઉપદેશો આપવા ને બધા, કે સાધુ સંતોના ઉંમર થાય ને તો સાધુ સંતોના બહુ ચક્કરમાં પડવું નહીં, મંદિરોમાં બેસી રહ્યો ને માળા જ કરી રાખો ને એ બધી વાતોને ફેંકી દેવી, રસ પડે એવી પ્રવૃત્તિ કરવી, બગીચામાં જવું, હરવું ફરવું, મિત્રો મંડળ રચવા, કાંઈક બીજી પ્રવૃત્તિઓ કરવી, આ બધું જ કરવું. કંઈક રમો, ખેલો, ક્રિકેટ જોવો, સારા ગમતા પિક્ચર જોવો, પણ ગડપણમાં સાવ સોગ્યા મોઢા કરીને મંદિરોના ટેકે માથા દઈ અને બેસી રહેતા રહી. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિની આ વિચારધારા નાખી. જીવનમાં છેલ્લી ક્ષણ સુધી બધા રસ રાવા છો તો એ તો બધા જો વિદેશોની અંદર હાવ ગડા 90 વર્ષના ઠોઠાથી જાય તોય પરણે છે, જોડા વગર રહેતા નથી. અને જે કાંઈ પ્રકારનો રસ આવે એ બધું બસ ખાવ, મોજ કરો મોજ કરો, મરી જાઓ. એ તો જેને હેતુ સમજાયો જીવનનો એ જ વિચારશે. અને જેને હેતુ સમજાય એના જીવનમાં પ્રાયોરિટી શું છે એ મહાન છે. આ છેલ્લી વાત કરું છું. આપણને જાણ્યા પછી પણ જો સંસાર પ્રાયોરિટીમાં પેલો છે તો આપણે મૂઢ છીએ. ભગવાન પ્રાયોરિટીમાં પેલા છે, ફર્સ્ટ પ્રાયોરિટી ભગવાન છે, તો આપણે ડાયા છીએ. હવે આ બધું કરી જ લેવું છે, ના મેળવું છે, ના કરવું છે, ના બધું. પછી એટલે આપણે ભગવાનને ક્યાં રાખ્યો છે ખબર છે? ભિખારીની જગ્યા. તમારે ઘરે રસોડું થાય ને ભિખારી માગવા આવે તો તમે પેલા ભિખારીને જમાડો? એને કે ભાઈ જા જા, હજી તો મહેમાનો જમવાના છે, પછી બધા ઘરના બધા જમશે, પછી અમારા નોકર ચાકર છે એ જમશે ને વધશે તો તને દેશું. એમ આપણે સારામાં સારો સમય ક્યાં નાખવાનો? કે પરિવારમાં નાખવાનો, દુકાનમાં નાખવાનો, ધંધામાં નાખવાનો, ઘરમાં નાખવાનો, નોકર ચાકરમાં નાખવાનો, હરવા ફરવા નાખવાનો, વધે તો પછી મંદિરમાં દેશું. ભગવાન ક્યાં રાખ્યો? ભિખારીની જગ્યાએ. બધો અમે પેલા રસ કસ ચૂચી લઈએ, છોકરાને રમાડ લઈએ, આ જઈ આવે, જરા પિક્ચરમાં જઈ આવે, રિપબ્લિક કામ જઈ આવે, બધે જઈ આવે, ડ્રાઇવિંગમાં જઈ આવે, બધું બધું કરી આવે. પછી પછી વધે સમય તો અમે આવશું કથામાં અને જોઈશું શુક્રવારે ક્યારેક આવીશું પછી. એટલે ભિખારીને જેમ પછી આપે એમ આપણે ભગવાનને આપીએ છીએ. એ મૂળ છે. પેલા ભગવાન, પેલા સત્સંગ, પેલા નામ સ્મરણ, પેલા ઉઠીને પૂજા, આ તો પેલા છાપું લે ને પેલા ટીવીમાં ન્યૂઝ જોયે. જોવો ને એટલે છ બેઠકનું શું થયું? હવે એનું જે થયો તો તારી બેઠક ખરકી કરીને ભાઈ ને. ઘણા પેલા છાપા બધા વાંચે, આખા ગામની ચિંતા કરીને પછી બ્રશ કરવા જાય. ઘણા લોકો પેલા ઉઠીને ચા પીવે ને પછી બ્રશ કરવા જાય. પ્રાયોરિટી ક્યાં છે? પેલા હરિનું નામ છે. શિક્ષાપત્રીમાં કેવું મહારાજે લખ્યું, ઉઠીને પેલા ભગવાન નામનું સ્મરણ કરવું. આ તો હફળફળ ઉઠ્યા ને મોડું થઈ ગયું હોય તો બોલો, બાથરૂમમાં એટલો ને એટલો સમય, નાવામાં એટલો ને એટલો સમય, કપડા લતા વાળ ઓળવા બધામાં એટલો ને એટલો સમય, પૂજામાં કાપ મૂકે. આજ ઉતાવળ છે ને, એટલે 15 મિનિટ જગ્યાએ હવે 5 મિનિટમાં ગોટો વાળ દે, પછી અગરબત્તી બે લઈને વળો ઝોંકા ઉતારતો ને ઉતારી મૂકીને ઠાકોર હે ભલો કરજો. ભગવાન કે જેવી તારી ભક્તિ એવું ભલું થશે. મગ તું જલ્દી જા, તારું મોઢું જોવું હરામ છે. પ્રાયોરિટી શું છે? સરસ મજાનું 2-3 મીટર કાપડ લીધું, મોંઘું એટલે 5000 નો પીસ, એવું પેન્ટ શર્ટ થાય એવું સરસ મજાનું જગામગાડ પીસ, 5000 નો ખાલી કાપડ. શું સીવડાવવું છે? શૂટ નીકળ્યો લઈને રસ્તામાં સાંભળી ગયું કે મારું ફરતા આપણે વળતા અમુક ચીજ વસ્તુ લેવી છે, તો થેલી તો લીધી નથી. વચ્ચામાં દરજીની દુકાન આવી, એને કીધું ભાઈ આમાંથી એક થેલી બનાવી દે મોટી, ફર્સ્ટ ક્લાસ પોળી, આટલો આટલો સમાય. એટલે કે પણ સાહેબ આ મારે જરૂર છે ને, મારે જરૂર છે શાક બકારો ને બધું, આ બધું શોપિંગ થોડુંક લઈ જાઓ છો, દૂધીને કારેલા ને રીંગણા ને આવું બધું, થેલી નથી એટલે બનાવી દે. પેલા એ કાતર મૂકીને થેલી બનાવી લ્યો શેઠ. તો કે હવે આમાંથી એક પેન્ટ ને શર્ટ બનાવી નાખ. પેલો કે સાહેબ આમાં ન થાય, આમાં હવે ન થાય, હવે કહેતા બીજી થેલી થાય, હવે આમાં પેન્ટ ન થાય. વેતરાઈ ગૂંધું ગયું, આ એવી જ રીતે તમે કપાયું છે, હવે પેન્ટે ના થાય, શર્ટે ના, કશું ના થાય, બીજી થેલી થાય કરવી હોય તો. એમ જિંદગીમાં સંસારમાં આવ્યા તો આપણે ભગવાનને પામમાં, પણ આ બધા આ દુનિયાનું શોપિંગ કરવામાં આપણી જિંદગીનું આપણે થેલો કરી નાખ્યો. પેન્ટ શર્ટ કરીને વાઘા શણગારવાના હતા, એની જગ્યાએ થેલો કરીને બેઠા છે. પ્રાયોરિટી ભૂલી ગયા. એટલે હવે પછી વૃદ્ધાવસ્થા થાય પછી ભગવાન કે લેજે, ભગવાન ભગવાન કે હવે થેલી થાય, હવે આમાં બીજું ના થાય, હવે આમાં શું થાય. પ્રાયોરિટી શું છે અત્યારથી બહુ મહત્વનું છે. એટલે નાની વયમાં આ બધું જે ભજન થાય છે એ બહુ ઉત્તમ છે. ગમે તેટલી વિદ્યાઓ હોય પણ મુખ્ય મુખ્ય વિદ્યા તો ભગવાનના નામથી જપ કરી લે, કરી જઈએ, એ જ કામનો છે. બ્રહ્માનંદ સામે સરસ મજાની વાત લખી છે કે ગીત પઢો જગરી ત પઢો નૃપની ત પઢો તન રંગ ચઢો હે. ગીત પઢો જગરી ત પઢો નૃપની, અર્થ સમજાય છે? પાછો હયો હયો કરતા રહે. ગીત પઢો, જાત જાતના ગીતો પઢ્યા, ઘણા જો તમે ફિલ્મનું સેજ નામ દો ને ત્યાં તો આખું ઉપાડ્યું. ગીત પઢો જગરીત પઢો, જગતમાં કેમ બધાની સાથે વ્યવહાર કરો, ડિસિપ્લિન આ તે બધું, એ બધું કટસી બધું આવડી ગયું. ગીત પઢો જગરીત પઢો નૃપનીત પઢો, મેનેજમેન્ટ શીખી ગયો. તન રંગ ચઢો હે, ભાસ પઢો અનુપ્રાસ પઢો રસ રાસ રુન્યાય પ્રકાશ દ્રઢો હે. આ બધા શાસ્ત્રો છે, ભાષાનો સાહિત્ય, આ બધી વિદ્યાઓ ભણી ગયો. જો બોલો, કેદ પઢો બહુ ભેદ પઢો, કેદના કાયદાઓ શું છે, કલમો શું છે, એ બધા કોર્ટનું બધું શીખી ગયો. કેમ બીજાને ભેદ પડાવવા ને બધાને પોતાને વચમાંથી પોતાને મેળવી લેવું, એવા બધા ભેદ નીતિ પણ જાણી ગયો. કેદ પડ્યો બહુ ભેદ પડ્યો, સબ વેદ પડ્યો, પઢી માન બેઠો હે બ્રહ્મ મુનિ ઘન શ્યામ કે નામ કો, જો ન પઢો તો કછુ ન પઢો હે, ઘન શ્યામ કે નામ કો, જો ન પઢો તો કછુ ન પઢો હે. એવું ભગવાન નું નામ સર્વોત્તમ છે એ જાણવા જેવી વિદ્યા છે. પણ એ શેષ વાતો હવે આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી માં.